તારીખ 22/12/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 710 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 135
લક્ષણ પકડી શકાય. વિષય જ્ઞાનથી પકડી શકાય છે. કેવી રીતે? કે જ્ઞાન અનેક કષાયને જાણે છે, અનેક કષાયની સાથે એક જ અવસ્થામાં રહે છે, તો પણ જ્ઞાન કોરું ને કોરું રહે છે કે જ્ઞાન લેપાય છે? કયા કષાયથી લેપાયેલું રહેવું જ્ઞાન? અત્યારે જુઓ તો ભૂતકાળના આનંદ કષાયો સાથે જોડાયેલું હતું, કોઈ કષાય સાથે જરા પણ એનો અંશ, કષાયનો અંશ જ્ઞાન રૂપ થતો નથી કે જ્ઞાનમાં આવતો નથી. એ જ્ઞાનની શુદ્ધ રહેવાની અનંત તાકાતને, અનંત શક્તિને સ્પષ્ટ કરે છે, જાહેર કરે છે કે અનંત કષાયોની વચ્ચે પણ તે જ્ઞાન જ્ઞાન રૂપે જ્ઞાન રૂપે એમને એક ધારાએ માત્ર જ્ઞાન રૂપે રહે છે. અને વેદનની પ્રત્યક્ષતા ભલે આંશિક હોય તો પણ એ અનંત પ્રત્યક્ષતાનો નમૂનો છે, વાનગી છે. આજે સવારે અનુભવ પ્રકાશમાં આવ્યું, સ્વરૂપની જ્ઞાન છે તે સ્વરૂપની વાનગી છે, સ્વરૂપનો સેમ્પલ છે. જેમ એક ચોખાને દાબતા ખબર પડી કે આ ચોખ્ખો ચડી ગયો છે એટલે આખો તપેલો ચડી ગયો છે એમ પકડાય છે કે નહીં? તાવેથા ઉપર ઉકળતા ચોખામાંથી હજી પાણી થોડું ભર્યું હોય, સાવ બળી ગયું ન હોય, અને થોડું પાણી હોય તો તાવેથા ઉપર બે દાણા લઈને આંગળીથી દાબે દબાઈ જાય ચોખ્ખો એટલે ખબર પડે કે આખા આપ તપેલાના બધા ચોખા ચડી ગયા, બધાને દાબવા ના પડે. એવી આ સ્વરૂપની વાનગી છે. જે જ્ઞાન વર્તમાનમાં પ્રવર્તી રહ્યું છે, પરિણમન ચાલુ છે, તે જ્ઞાન સામાન્યપણે જોવામાં આવે, કેમ કે વિશેષમાં તો એ કોને જાણે છે એ સવાલ ઉભો થાય છે. અથવા વિશેષમાં મતિરૂપ છે કે શ્રુતરૂપ છે, અલ્પજ્ઞ છે કે સર્વજ્ઞ છે, એ બધા વિશેષણોને બાદ કરતા, સર્વને બાદ કરતા, માવશે સર્વને બાદ કરતા જે અબાધ્ય અનુભવ રહે તે આત્મા છે. જ્ઞાન પણ ન કહ્યું, ત્યાં તો આત્મા કહ્યું છે. એટલે જ્ઞાન છે એ પ્રગટ છે, તો આત્મા પણ એમાં પ્રગટ જ છે. આવરણ અવસ્થાને હોય, મૂળ સ્વરૂપને આવરણ કદી નહીં હોવાથી એને નિરાવરણ એવા વિશેષણથી બતાવવું પડે છે. વસ્તુતાએ આવરણ નિવરા નિરાવરણથી પાર વસ્તુ છે. વસ્તુ મૂળ સ્વરૂપે તો આવરણ અને નિરાવરણથી પાર છે. પ્રગટ અને અપ્રગટ તો અવસ્થા ભેદ છે. અવસ્થા પ્રગટે છે, અવસ્થા વ્યય થાય છે, ઉત્પાદ થાય ત્યારે, પ્રગટે છે, વ્યય થાય ત્યારે, એ અવસ્થા અપ્રગટ થાય છે, એ તો અવસ્થાનો ભેદ છે. એ સર્વ અવસ્થામાં સ્વરૂપ જેવું છે તેવું છે એવી શ્રદ્ધા સુખનું મૂળ છે, એમ આવશે અનુભવ પ્રકાશમાં એ વચન. પ્રગટ અપ્રગટ તો અવસ્થા ભેદ છે. કૃપાળુ દેવ એક ગાથા લખી છે, સર્વ અવસ્થાને વિશે જ્ઞારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ, સદા એંધાણ કહો, લક્ષણ કહો, નિશાની કહો. સર્વ અવસ્થાને વિશે, વિશે એટલે એમાં બધામાં છે, બધી અવસ્થામાં, બધી અવસ્થાથી ન્યારો છે, અવસ્થામાં છે ને અવસ્થાથી ન્યારો છે, આમ કેમ છે? કેમ કે અન્વય રૂપ છે, દ્રવ છે તે ચાલુ રહે છે. અવસ્થા ઉત્પાદ વે ઉત્પાદ વે ઉત્પાદ વે થાય છે, પોતે ચાલુ રહે છે, પોતે તેનો તે તેનો તે તેનો તે ચાલુ રહે છે, અન્વય તે દ્રવ છે, એ પોતે છે. એટલે સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એવું ચેતના 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 ચેતવું, અનુભવવું 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 ચાલુ જ છે. અબાધ્ય અનુભવ જેને કોઈ બંધ ન કરી શકે, બાધા ન પહોંચાડી શકે, ખલેલ ન પહોંચાડી શકે, અનુભવવું ચાલુ જ રહે છે. જ્ઞાન વેદન સતત ચાલુ રહે છે, એનું સાતત્ય દ્રવ્યને અન્વયને પ્રગટ કરે છે, અને એનું વેદન છે એ અનુભૂતિને દર્શાવે છે કે આત્મા અનુભૂતિ સ્વરૂપ છે. એવું અબાધ્ય તત્વ છે, એને કોઈ વેદનને બંધ ન કરી શકે, કેમ કે વેદન સુધી કોઈની પહોંચ નથી. સાતમી નરકની વેદના છે એની પણ વેદન સુધી પહોંચ નથી. એવી વસ્તુ સતત પ્રકાશી રહે છે, વસ્તુ સતત પ્રકાશમાં છે. એટલે જ્ઞાનીઓ એમ કહે છે કે આત્મા પ્રગટ છે. ક્યારે પ્રગટ છે એ પ્રશ્ન નથી, નિત્ય પ્રગટ સ્વરૂપ છે, અનાદિ અને નિત્ય પ્રગટ સ્વરૂપ છે. અનાદિ અનંત ભાવનાનો બોલ છે, નિર્મળ અત્યંત નિર્મળ પરમ શુદ્ધ કોર, એમાં અશુદ્ધતાની શંકા કરવાની કોઈ ગુંજાશ નથી. અશુદ્ધતાની શંકા કરવાની ગુંજાશ નથી. જેમ આપણે જે તપેલીમાં દૂધ લેવું હોય, વિરજીભાઈ આ દ્રષ્ટાંત આપતા ચર્ચા કરવામાં, વિરજીભાઈ જામનગરમાં, વિરજીભાઈ વારિયા આ દ્રષ્ટાંત આપતા કે આપણે દૂધને તપેલીમાં ચોખ્ખું દૂધ લેવું હોય, એ તપેલીને ઉટકી વીછળી અને પછી તડકે મૂકી અને તપી ગઈ, પછી એમાં કઈ પાણી રહ્યું, ધોયેલી તપેલીમાં કઈ પાણી રહ્યું, એમાં સીધું પોતાના હાથે દૂધ દોવે તો એ દૂધમાં પાણી છે કે નહીં એવી શંકા પડે ખરી, કેમ કે ધોયેલી તપેલી પાણી વાળી રહેવા નહોતી દીધી, હોરી પડી ગઈ તપીને, એમાં સીધું દૂધ પોતાના હાથે દોયું તો એ દૂધ અશુદ્ધમાં પાણી હશે કે નહીં એની શંકા પડે. એમ આત્મા નકોર કોરે કોરો નકોર છે, અનંત કાળ નિબોધમાં પ્રચુર કષાય કલંકની વચ્ચે રહેલો આત્મા જ્ઞાન તત્વ. કેવો જ્ઞાન તત્વ છે, કોરે કોરો નકોર છે અને નિત્ય ઉદિત સ્વરૂપ છે, પ્રગટ છે, સમયસર છઠ્ઠી ગાથા નિત્ય. કેવો છે જ્ઞાયક કે નિત્ય ઉદિત સ્વરૂપ છે કે પ્રગટ છે એમ, અને એમાં કોઈ ભરેલું નહીં હોવાથી પરમ શુદ્ધ છે, પરિપૂર્ણ નિર્મળ છે, એવું મારું સ્વરૂપ છે. આમ ભાવનું આત્મભાવનામાં આમ ભાવનું ભાવતા રસ આવે તો આત્મરુચિ ચાલુ થાય, વર્ધમાન થાય, અને એ આત્મરુચિ છે, એ આત્માનું તત્વ છે. એ આત્મરુચિ આગળ વધતા એટલી નિર્મળતા આવે કે જ્ઞાન પોતે જ પોતાના સ્વરૂપને પોતામાં જ જોઈ શકે, એનું નામ ભાવ પાસ. ભાવ ભાષણમાં સ્વરૂપનું લક્ષ્ય એવું થાય કે એ ખસે નહીં, જોયા પછી લક્ષ્યમાંથી એ ખસે નહીં, ઉપયોગ ભલે ને ગમે ત્યાં જાય, લક્ષ્ય ત્યાં ને ત્યારે હું આવો છું, હું આવો છું, હું આવો છું, સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ, અખંડ સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ હું આવો છું, એ જે લક્ષ્ય છે એ સ્વરૂપ લક્ષ્ય પાછી ભાવના ઉપડે. અને સ્વરૂપ નું ભાવભાષણ થતા જે વેદનન છે લક્ષ થયું, એ વેદન ને આવિર્ભૂત કરતા કરતા સ્વરૂપ લક્ષે આત્મભાવના ચાલે. ત્યારે કેવી ચાલે? કે નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, શુદ્ધ ચૈતન્ય ઘન, એવું મારું સ્વરૂપ છે, એવો હું છું, મારું સ્વરૂપ છે એટલે એવો હું છું. એક અપેક્ષા એ એવું છે. ગુરુદેવને પ્રશ્ન કર્યો હતો એકાંતમાં, ચર્ચામાં, એકાંતમાં જઈને, કે કૃપાળુ દેવ એમ લખે છે કે જ્યારે અનુભવ થયો ત્યારે જ્ઞાન સમ્યક થયું, અને જે જ્ઞાન મતિ શ્રુત જ્ઞાન પહેલા ભાવ હેતુ રૂપ થતું હતું, તે જ મતિ શ્રુત જ્ઞાન હવે જાત્યાંતર થઈને ભાવ નિવૃત્તિ રૂપ થવા લાગ્યું, ભાવનો નાશ કરવા લાગ્યો. એવી જે જ્ઞાનની પ્રક્રિયા ચાલી જાત્યાંતર થઈને, તો એ અનુભવ થયો ત્યારે જાત્યાંતર થયો, કે આ સ્વરૂપ નું ભાવ ભાષણ થયું ત્યારે તે જ્ઞાન જાત્યાંતર થયું? આ પ્રશ્ન કર્યા હતા. એક ન્યાય તો ભાવ ભાષણ થયું ત્યારે જાત્યાંતર થઈ ગયું, પણ એમ કહેતા નથી, એમ જાહેરમાં કહેતા નથી. કેમ? કે જે વિકલ્પે ચડ્યા હોય, શાસ્ત્રો વાંચીને વિકલ્પે ચડ્યા હોય કે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, હું ધ્રુવ છું, અપરિણામ છું, એ કલ્પના કરી લઈએ કે મારું જ્ઞાન જાત્યાંતર થઈ ગયું હોય માત્ર, એટલે કહેતા નથી. અને શાસ્ત્રમાં પણ પ્રધાનપણે નિર્વિકલ્પ સ્વાનુભવ સ્વસંવેદન આવે ત્યારથી મોક્ષ માર્ગ ગણ્યો છે. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ત્યાં એકતા થાય છે, અને એ મોક્ષ માર્ગ છે, એ ધર્મ છે, અને એ રાજમાર્ગ છે. મોક્ષ માર્ગ છે પણ એ રાજમાર્ગ છે. એ પહેલાની આવી જે ભૂમિકા છે સમ્યક સન્મુખતાની, એને જાત્યાંતર કહેવાય છે, પણ અમે કહેતા નથી. કે એ બધી ચર્ચા ખાનગીમાં થાય, જાહેરમાં ન થાય, કેમ કે લોકો બીજી રીતે સમજી લે પોતાને. ખાસ કરીને વિદ્વાન લોકો ભૂલા પડી જાય એટલે કહેતા નથી. પણ એક ન્યાય તો જેવી જ્ઞાનીની દશા છે એવી સમ્યક સન્મુખ જીવની દશા થઈ જાય છે, કેમ કે પછી એને બે જ્ઞાન એવું જ ચાલે. ધારાવાહી જેવું જ્ઞાનીને ધારાવાહી ચાલે એવું એને ચાલે. સર્વને બાદ કરતા, સર્વને એટલે બધા જ્ઞેયાકારોને પણ બાદ કરી નાખવાની વાત છે, કેમ કે વેદન લેવું છે સામાન્યનું. સમયસારની 49 ગાથામાં એ વાત છે, 5મો બોલ 49 ગાથામાં જે 36 બોલ છે ને, 6 બોલના 36, એમાં દરેકમાં 5મો બોલ છે. સર્વ વિષયોમાં એક સાધારણ સંવેદન સ્વરૂપ પોતે હોવાથી આત્મા ભાવેન્દ્રિય વડે પણ પરને જાણતો નથી, પરને જાણતો નથી, અથવા પરનો રસ ચાખતો નથી, અથવા શબ્દ સાંભળતો નથી, અથવા સૂંઘતો નથી, સ્પર્શતો નથી. બધા બોલી લીધા છે, તો એ બધા અનેકવિધ છે. સ્પર્શ અનેકવિધ છે, રસ અનેકવિધ છે, ગંધ અનેકવિધ છે. શું બધાની એક એક વિષયની દુનિયા છે આખી, એટલી બધી વૈવિધ્યતા છે રસને કે ખાવાની વાનગી હજારો પ્રકારની. એ વર્તે કર કલર રંગ કે હજારો. હમણાં એક જણા કીધું એમ, એક એવું કોમ્પ્યુટર લાવ્યા છે કે એમાં 10,000 શેડ છે. કેટલા? 10,000 શેડ છે. તમે જે કઈ શેડમાં તમારે, તમને પ્રિન્ટ કાઢી દઈએ. 10,000 શેડ દુનિયા છે આખી, એક એક વિષયની. એને જાણનારું જ્ઞાન, સર્વ વિષયોને જાણવા છતાં સાધારણ એક સંવેદન રૂપ છે, એ એનું મૂળ સ્વરૂપ છે. તેથી આત્મા ભાવેન્દ્રિય વેળે પણ એ રસને ચાખતો નથી, એ ગંધને સૂંઘતો નથી, એ સ્પર્શને સ્પર્શતો નથી. દ્રવ્યેન્દ્રિયથી તો નહીં, પણ ભાવેન્દ્રિયથી પણ નહીં. ત્યાં સામાન્યને સંવેદન સ્વરૂપ છે એમ લીધું છે. જ્ઞાન સામાન્ય પોતે સંવેદન સ્વરૂપ છે, અને એ આત્માનું સ્વરૂપ છે. એવો જ આત્મા છે, એ જ સ્વરૂપે આત્મા છે. એટલે 17 ડરગાથામાં લીધું, અનુભૂતિ સ્વરૂપ છે. અબાળ ગોપાલને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યું છે, કેમકે વેદન ચાલુ જ છે બધાને. પર સાથેના એકપણાના નિશ્ચયને લીધે એ વેદન માલુમ પડતું નથી. મને કેમ પકડાતું નથી? આવું જે વેદન છે એ પ્રગટ હોવા છતાં મને કેમ પકડાતું નથી? કે એકપણાના નિશ્ચયને લીધે, પર સાથેના એકપણાના નિશ્ચયને લીધે તે આવિર્ભૂત થતું નથી, તિરોભૂત રહે છે, એટલે માલુમ પડતું નથી. પણ છે, પ્રગટ છે, પ્રત્યક્ષ છે, અને તથા પ્રકારના પુરુષાર્થ છે તે આવિર્ભૂત થઈ શકે છે. તથા પ્રકારના પુરુષાર્થમાં ભાવભાષણ સુધીની લાઈન છે. વેદનામાં આવે, વેદના પૂર્વક વૈરાગ્યથી પૂર્ણતાના લક્ષમાં આવે, પૂર્ણતાના લક્ષ પૂર્વક સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં આવે, ભાવનાથી સતત અવલોકનમાં આવે, અવલોકનથી ભેદજ્ઞાન ચાલુ થાય, અને ભેદજ્ઞાન ચાલુ રહેતા જે નિર્મળતા આવે, ત્યારે જ્ઞાનમાં જ્ઞાન સ્વરૂપી અખંડ સાક્ષાત સિદ્ધપદનું મૂર્તિમંત સિદ્ધ સિદ્ધ સ્વરૂપ પોતે પોતાને ભાસવા લાગે, ત્યારે એકપણાનો નિશ્ચય તૂટી જાય. પર સાથેના એકપણાનો નિશ્ચય તૂટી જાય અને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ આવે. એને બીજું સંકેત કીધું કૃપાલદેવે, તને સંકેત જ કીધું છે એ ભૂમિકાનું. એ ભૂમિકાનું એ સંકેત છે, અને એ ભૂમિકાનું તે આત્મજ્ઞાન પણ છે. એ ભૂમિકાનું તે આત્મજ્ઞાન જ છે. એ રીતે ભાવભાષણ સુધી પહોંચે, એટલે જ્ઞાન જાત્યાંતર થઈને અનુભવ સુધી પહોંચતા વાર લાગે નહીં, અને વાર ન લાગે પછી, કેમ કે પછી લક્ષ ત્યાંથી ખસેડવા માગે તો પણ ખસી શકે નહીં, એ પરિસ્થિતિ ઊભી થાય છે. મેક્સિમમ એ તો બહુ મંદ પુરુષાર્થ હોય. મંદ પુરુષાર્થ વાળાને મહિના 1.5 મહિનાથી વધારે નથી લાગતો. તો બહુ બહુ લાંબી લિમિટ છે 6 મહિનાની. સુભાગભાઈ ને તો અઠવાડિયું જ લાગ્યું છે. સુભાગભાઈ ને અહીંયા ઈડર કૃપાળુદેવ લઈ આવ્યા, અને હથેળીમાં ચાંદો દેખાડ્યો, ચૈતન ચંદ્ર પ્રત્યક્ષ કરીને દેખાડ્યો, જો આ અમારું વેદન, જો તમારે ચાલે છે અંદરમાં ધારાભાઈ, મારે જે ધારા ચાલે છે જ્ઞાન વેદન ની, તમારે પણ ચાલે છે અંદર, જુઓ જરા. તમારા જ્ઞાન થી તમે તમારા અંદર જુઓ તો વેદનમાં તમે પોતે જ જણાશો. ન જોવાય તો જરા ઓર ધ્યાનથી જુઓ, ઓર ધ્યાનથી જુઓ, ઓર ધ્યાનથી જુઓ, ઓર સૂક્ષ્મતાથી ધીરેથી જરા પ્રયત્ન કરો જોવાનો. એટલી નિર્મળતામાં આવ્યા હતા, 7-8 મહિના જ અટકાવ્યા. નિર્મળતામાં લાવવા માટે. એવી વેદના માયવા, એવી વેદના માયવા કે હવે પ્રભુ તમે નહીં આવો ને તો મારા પ્રાણ છૂટી જશે, હવે હું માંદગીથી નહીં મરું, મારા યોગની વેદનાથી મારા પ્રાણ છૂટશે. હા હવે બરાબર પાકી ગઈ વાત, મારો ઈડર કહેવાય. એથી નિર્મળતામાં આવી ગયેલા વેદનને જોઈ શકે. એમને તો આંગળી ચીંધવાનું કોઈ નહોતું. જોવો તમારામાં અમારે પ્રગટ છે, અમારા પરિણમને જોઈ લો, અમારે તો પ્રગટ છે હાથમાં, આ પ્રગટ છે અમારો તો. જોવાની નિર્મળતા ફળાક પકડ્યું, પકડ્યું કે પુરુષાર્થનો બંબો ફાટ્યો. જ્યાં અંદર પોતાનું જ પરમેશ્વર પદ જોયું પછી પરિણમન જાયલું રે અને ફાટ ફાટ. અઠવાડિયામાં અનુભવ, અઠવાડિયું જ લઈ, એ તો બહુ મંદ પુરુષાર્થ હોય ને. મહિનો દોઢ મહિનો લાગે, છ મહિના તો પછી કરે, મેક્સિમમ લિમિટ બાંધી છે, પણ એટલું તો કોઈ ન લાગે. એટલો ઉપાડ આવે, કેમ કે અનંત વીર્યનો પિંડ જોયો, જેના સામર્થ્યની કોઈ હદ નથી એટલી એટલી શક્તિનો સમૂહ જોઈ લીધો. એક શક્તિ નથી જોઈ, અનંત શક્તિ, એક એક શક્તિનું અનંત સામર્થ્ય, એવી અનંત શક્તિનો સમૂહ, એકરૂપ દ્રવ્ય સામાન. એ પરિણમન કેવી રીતે જાયલું રહી અને કેવી રીતે બીજી બાજુ જઈ શકે, એ તો એની મસ્તી જ પડી ચડી જાય, ધૂન ચડી જાય. ધૂનમાંથી બહાર જ નીકળી શકે નહીં ને, ધૂનમાંથી બહાર નીકળે તો અંદર કઈ દખલ ઉભી થાય નહીં, ધૂનમાંથી બહાર નીકળી શકે નહીં. જ્યાં ધૂન ચડી જાય પરિણમન આવતા વાર લાગે. એ સર્વને બાદ કરતા, એટલે બધા જ્ઞાકારોને બાદ કરતા જે જ્ઞાન સામાન્ય રહ્યું તે અબાધ્ય અનુભવ, એટલે અબાધ્ય વેદન સ્વરૂપ રહે છે અને તે આત્મા છે. એવું જે જ્ઞાન વેદન છે, અબાધ્ય અનુભવ છે, એ જ આત્મા છે, એ જ અનુભૂતિ છે, અને અનુભૂતિ છે તે જ આત્મા છે. અનુભૂતિથી આત્મા કોઈ બીજી ચીજ નથી, અથવા તે પોતે છે, તે આત્મા છે એટલે તે પોતે છે. કેમ કે સ્વપણે વેદાય છે, વેદન સ્વપણે વેદાય છે. ત્યાં જે સર્વને જાણે છે તે આત્મા છે, જે સર્વને જાણે છે તે આત્મા છે. બધાને જાણનાર 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 તરીકે છે, આત્મા છે. કોને કોને જાણે છે એ કઈ જો એ કઈ લંબાવવાની જરૂર નથી. અથવા જેનામાં સર્વ પદાર્થો પ્રતિબિંબિત થાય છે, જેના જ્ઞાનમાં, જે જ્ઞાન દર્પણમાં સર્વજ્ઞેયો ઝીલાય છે તે આત્મા છે. જાણવા જવાની જરૂર પડે એવું નથી, લંબાવવાની જરૂર નથી કે હું આને જાણું, આને જાણું, આને જાણું. જેના જ્ઞાન કટાક્ષમાં આખું વિશ્વ પ્રતિબિંબિત થઈ જાય છે. કટાક્ષ શું કીધું? આંખના ખૂણોથી જેમ જોઈ લઈએ એમ એક અંશમાં અનંત જ્ઞાનના સામર્થ્યનું, કેવળ જ્ઞાનની પર્યાય તો એક અંશ છે. આત્માના સર્વજ્ઞ શક્તિમાં એટલું બધું સર્વજ્ઞપણું ભર્યું છે કે કેવળ જ્ઞાનની પર્યાય તો એક એક અંશે પ્રગટ થાય છે. જેના જ્ઞાન કટાક્ષમાં, કટાક્ષ એટલે આંખનો ખૂણો, કટ એટલે ખૂણો, અક્ષ એટલે આંખ, આંખના ખૂણેથી જોવે તો આખું વિશ્વ દેખાઈ જાય. વસ્તુ કેવડી એનું માપ ના નીકળે, એવડી કેવડી કે સર્વને જાણે છે તે આત્મા છે, જે સર્વ ભાવને પ્રકાશે છે. જો ત્યાં પ્રકાશ શબ્દ લીધો છે ગુજરાતીમાં પણ, શું કે જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. સર્વ પદાર્થને પણ જાણે છે અને સર્વ ભાવને એટલે ગુણ પર્યાયોને સર્વ દ્રવ્યોને જાણે છે, સર્વ પદાર્થોને જાણે છે અને સર્વના ગુણ પર્યાયોને ભાવોને પણ પ્રકાશે છે. એટલે સર્વ પદાર્થના ગુણ પર્યાયો પણ જેમાં પ્રતિબિંબિત થાય છે તે આત્મા છે. અભેદ થી વિકલ્પ ઉઠે છે, અભેદ છે એમાં વિકલ્પ શાંત થાય છે, નિર્વિકલ્પ થાય છે. ઉપયોગમય આત્મા છે એવું જે જ્ઞાનનો વ્યાપાર છે તે મય આત્મા છે, જ્ઞાનમય આત્મા છે. ઉપયોગમય એમ કહો કે જ્ઞાનમય એમ કહો? હું જ્ઞાનમય છું, હું ઉપયોગમય છું, ઉપયોગ સ્વરૂપ છું. સમયસારની નેજરા અધિકારની 163 ગાથામાં એ શબ્દ વાપર્યો છે. ઉપયોગ શુદ્ધાત્મા, ઉપયોગને શુદ્ધાત્મા કીધો છે, કેમ કે એ સ્વરૂપે છે આત્મા. જેવો ઉપયોગ છે એ સ્વરૂપે અંદર આત્માનું સામર્થ્ય છે, એટલે એ સ્વરૂપ છે આત્માનું. કેમ કે દેખાડવાનું સાધન તો પર્યાય સિવાય બીજું કોઈ છે નહીં, કેમ કે પર્યાયમાં એનો સ્વભાવ ભાવ પ્રકાશે છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, ત્યાંથી દેખાડવાનો સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે ઉપયોગમય આત્મા છે અને ઉપયોગથી ભિન્ન પડે છે, ભિન્ન પણ ઉપયોગથી જ પડે છે. બીજા તો અનેક સામાન્ય ગુણોની એવી રીતે પરિસ્થિતિ છે કે ભિન્ન ન પડે, સ્પેસિફાય ન થાય. આ સ્પેસિફિકલી એકદમ જુદો પડી જાય છે. એટલે જ્ઞાન લક્ષણ લીધું છે, જ્ઞાન સ્વરૂપ લીધું છે. અને આપણે આવશે એમાં અનુભવ પ્રકાશમાં કે આત્મા અનંત ગુણોનું સ્વરૂપ જ્ઞાન પ્રધાન વસ્તુ છે. અનંત ગુણોનું સ્વરૂપ હોવા છતાં જ્ઞાન પ્રધાન વસ્તુ છે, કેમ કે ત્યાંથી પકડાય છે. પોતે અંતરમાં સાવધાન થાય છે કે હું આત્મા છું, એ ઉપયોગથી સાવધાન થાય છે. અંદરમાં ચેતી જાય છે કે હું આત્મા છું, એ ચેતવાનો પોતાનો જ્ઞાનનો સ્વભાવ છે. ચેતવાનો સ્વભાવ કોનો છે? જ્ઞાનનો. ચેતવાનો સ્વભાવ છે, હું આત્મા છું એમ કોણ ચેતે છે? જ્ઞાનને લઈને ચેતે છે, એટલે જ્ઞાન પ્રધાનતા લેવામાં આવી છે. ઉપયોગમય આત્મા છે એટલે ઉપયોગમય હું છું. આત્મા એટલે કોણ? કે આત્મા એટલે હું. જયસેન આચાર્ય દેવે પ્રવચન સારની ટીકામાં આ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આત્મા ઇતિ, આત્મા કો ઇતિ ચેત, સંસ્કૃતમાં એમ છે આત્મા કો ઇતિ ચેત, એટલે કે આત્મા એટલે શું? ગુજરાતીમાં આપણે એમ કહીએ કે આત્મા એટલે શું? તો કે અહં ઇતિ, ઇતિમાં પૂર્ણ પૂર્ણ પૂરું કર્યું. અહં ઇતિ, ઇતિ કહેતા એ પૂરું કરી દીધું જવાબમાં, એક શબ્દમાં જવાબ આપ્યો. ઇતિ તો પૂરું કરવા માટેનો શબ્દ છે. હું આત્મા એટલે હું, બસ આથી વધારે કાંઈ નથી કહેવું. કેમ કે હું 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 પણ પોતાની હૈયાતીને વેદે છે. હું 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 પણ પોતાની હૈયાતીને જે જાહેર કરે છે, અનુભવમાં લે છે, તે આત્મા છે, તે પોતે છે. હું એટલે આત્મા, આત્મા એટલે હું. ઉપયોગમય આત્મા છે અવ્યાબાધ સમાધિ સ્વરૂપ છે, સ્વરૂપ આત્મા છે. હવે ચારિત્રના પ્રધાનતા થઈ એ વાત અહીંથી કરે છે. આ બોલમાં ચારિત્ર પ્રધાનતા રહેલી છે કે અવ્યાબાધ સમાધિ સ્વરૂપ છે, અસમાધાન છે એમાં બાધા પહોંચે છે, જીવને દુઃખ થાય છે, આકુલતા થાય છે, મૂંઝવણ થાય છે, એ અસમાધાનમાં થાય છે. પોતાના સ્વરૂપને જોતા, પોતાના સ્વરૂપને જોવામાં આવતા ક્યાંય અસમાધાન થતું નથી. સર્વાંગ સમાધાન સ્વરૂપ કે જેને કોઈ બાધા પહોંચાડી શકે નહીં એવો અવ્યાબાધ સમાધિ સ્વરૂપ હું છું. મારું સ્વરૂપ જ એવું છે કે મને ક્યાંય કોઈ અંદરમાં અસમાધાન લાવી શકે નહીં. અસમાધાન તો સ્વરૂપને ભૂલતા છે, મૂંઝવણ તો સ્વરૂપ હાથમાં ના આવે એની છે. બાકી સ્વરૂપ હાથમાં આવ્યું એટલે મૂંઝવણ ટળી, કાયમની અનંતકાળની મૂંઝવણ ગઈ, ગઈ તે ગઈ ખરા. એવો હું આત્મા છું, એવો હું છું. એનું વચન તો બહુ સરસ છે. આખા આખી નોંધમાં એક બહુ સરસ વચન છે, થોડું પ્રેક્ટિકલ સાઈડથી એને લેવા જેવું છે કે હવે આવે છે એ વિશે થોડું આપણે કાલે લઈશું વિસ્તારથી જરા.